તારીખ 10/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 67
ગુણનું પરિણમન સ્વતંત્ર સિદ્ધ થતું નથી, પણ અનંત ગુણમય દળ સાથે ગુણોનું પરિણમન થાય છે. દ્રવ ગુણ અને પર્યાયાત્મક વસ્તુનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સબસ્ટન્સ, જે દ્રવ્યગુણ પર્યાયાત્મક છે એનું સ્વરૂપ કેવું છે? કે એનું સ્વરૂપ અન્યથા પ્રકારે કલ્પિતપણે જો સમજવામાં આવે તો ગ્રહિત મિથ્યાત્મનો પ્રસંગ આવે છે. યથાર્થપણે સમજવામાં આવે તે જ્ઞાન પુરુષાર્થનું કારણ થઈને એવું વસ્તુનું સ્વરૂપ જ્ઞાન તે પુરુષાર્થનું કારણ થઈને આત્માને હિતમાં હિતરૂપ પરિણમન થવામાં નિમિત્ત થાય છે. અહીંયા દ્રવ્યાનુયોગનો સ્પષ્ટ વિષય છે અને એની સાથે દ્રવ્યાનુયોગના જ્ઞાન સાથે અધ્યાત્મ કઈ રીતે સંકળાયેલું છે એ વાત પણ આ બોલની અંદર ગુરુદેવજીએ સિદ્ધિ લીધી છે. વિષય થોડો સૂક્ષ્મ પણ છે, એટલો ગંભીર પણ છે. શું કહે છે કે જેમ કાળાણુઓ બધા જુદા જુદા સ્વતંત્ર પરિણમે છે, જેમ પરમાણુઓ બધા જુદા જુદા સ્વતંત્ર પરિણમે છે, તેમ એક એક ગુણનું પરિણમન એવી રીતે સ્વતંત્ર થતું નથી. નહીતર તો ગુણોનું પણ એવું સ્વરૂપ છે કે સર્વ ગુણો અસહાય છે, કોઈના કારણે કોઈનું પરિણમન નથી. જગતના સર્વ પદાર્થો સ્વતંત્ર પરિણમે છે અને જગતના સર્વ પદાર્થોના સર્વ ગુણો પણ સ્વતંત્ર પરિણમે છે, તો પણ તે બંનેની સ્વતંત્રતામાં ફરક છે. આમ જો છે એ સમજાવવું છે, એ વિષય આ છે કે સર્વગુણ અસહાય સ્વતંત્રપણે પરિણમતા હોવા છતાં પણ એક એક ગુણનું પરિણમન સીધું સ્વતંત્ર થતું નથી. એટલે કે એક એક ગુણનું પરિણમન એક એક પરમાણુની જેમ, એક એક કાળાણુની જેમ, એક એક જીવની જેમ એમ સ્વતંત્ર સીધું પરિણમન થતું નથી. ગુણો દ્રવ્યની સાથે બંધાયેલા છે. ટૂંકામાં ગુણો છે તે દ્રવ્યની સાથે બંધાયેલા છે. જ્યારે કોઈ દ્રવ કોઈ દ્રવ્યની સાથે જરા પણ બંધાયેલું નથી, આ ફરક છે. સર્વ ગુણો સ્વતંત્ર અસહાયપણે પરિણમે છે, તો પણ એક દ્રવ્ય નહીં સર્વ ગુણો રૂપ વિશેષતા હોવાથી એક જ પદાર્થની તે તે પ્રકારની અનંત વિશેષતાઓ હોવાથી તે સઘળા મળીને એક દ્રવ્ય સ્વરૂપે છે. તે સઘળા થઈને સમૂહ રૂપે એક દ્રવ્ય સ્વરૂપે છે. એવી જે એકતા છે, સર્વગુણોનું એકત્વ છે, એ પણ ગુણના સ્વરૂપમાં જ સમાવેશ થાય છે. સર્વગુણોનું જે એક રૂપ છે એ પણ ગુણના સ્વરૂપભૂત પ્રકાર છે. એ કોઈ ગુણના સ્વરૂપથી બહારથી જ નથી, અનંત ગુણોનું એક રૂપ અથવા અનંત ગુણોનું જે એકત્વ છે તે એકત્વ પણ ગુણના સ્વરૂપભૂત છે. એથી એક ગુણથી બહાર કોઈ એવો ભાગ છે, એવો પ્રકાર છે એમ છે નહી. એટલે આખું દ્રવ્ય જે પરિણમે છે, પરંતુ એમ તને લીધું છે ને, પણ અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતા અનંત ગુણમય છે. એટલે એવું પણ નથી કે અનંતા ગુણો ભેગા મળીને એક દ્રવ્ય ઉભું થયું છે. જેમ એસેમ્બલ કરવામાં આવે છે ને, કે ભાઈ આટલા પાર્ટ ભેગા કરીને મોટર કરી, આટલા પાર્ટ ભેગા કરીને રેડિયો બનાવ્યો, આટલા ભાગ ભેગા કરીને રેફ્રિજરેટર બનાવ્યું કે એર કન્ડિશનર બનાવ્યું, એમ અહીંયા ભેગા મળીને થયા નથી. એવી રીતે કોઈ દ્રવ્ય કોઈ અનંત ગુણોનું એસેમ્બલ રિઝલ્ટ નથી, કે ભાઈ એસેમ્બલ કરીને ભેગું કરીને ફિટ કરીને દ્રવ્ય ઊભું કર્યું છે, એક વસ્તુ ઊભી થઈ છે, એમ પણ નથી. વસ્તુ જે એક છે એ વસ્તુને પોતાની અનંત વિશેષતાઓ છે, પોતાની અનંત શક્તિઓ છે, એવી પોતાની અનંત વિશેષતાઓ છે. પણ તે દ્રવ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, એનો વ્યૂ પોઈન્ટ જે જોવાનો એંગલ પકડવામાં આવે, દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો બધું એક દ્રવ્ય છે. અનંત ગુણમય તે એક દ્રવ્ય છે, અનંત ગુણના સમૂહ રૂપે નહીં પણ અનંત ગુણમય શબ્દ આવ્યો છે. પણ તે મય પણ છે, દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી. એમાં એમ છે કે બધા મળીને એક ચીજ ઊભી થઈ છે, એક ચીજ કોઈ જુદી નથી. છતાં પણ ત્યાં કોઈની સાથે કેટલું બંધન છે અને કેટલું બંધન નથી, જુદા જુદા પણ સર્વથા છે, કોઈ પાર્ટને સાવ જુદો કાઢી શકાય એવું આમાં થઈ શકે એવું નથી. કેરી લેવા જાય માણસ, પ્રયોજન છે કેરીના રસાસ્વાદનું. જ્યારે કેરી ખરીદે છે ત્યારે કેરીના રસાસ્વાદનું પ્રયોજન છે, તેથી એમ કહી શકાય, એવી માગણી કરી શકાય કેરી વેચનાર પાસે કે મારે એકલો રસ જોઈએ છે. ગોટલા ને છોતરા તૂટારે તારા પાછા લઈ જા, રસનો ભાવ બોલ, અને રસ મળી શકે છે. બરાબર છે. પણ રસાસ્વાદનો પ્રયોજન હોવાથી એમ ન કહી શકાય કે મારે એકલો રસ જોઈએ અને તું એનો રંગ પાછો લઈ જાય અને ભાવ બોલતો, એમ ન કહી શકાય.
બરોબર.
કેમ કે ગોટલા ને છોતરા એનો જુદો વિભાગ છે કેરીનો, એક દ્રવ્યભૂતપણે નથી. પણ જે એનો રસ છે, કેરીનો જે રસ છે તે ખરેખર કેરી છે, અને એને એ જે ગુણમય પણે છે, જે ગુણો છે એ ગુણોને જુદા ન પાડી શકાય. એના રંગને કે એના સ્પર્શને કે એની ગંધને એના રસથી જુદા નથી પાડી શકાતા. કેમ કે એક વસ્તુ ભૂતપણે છે, અનંત ગુણો છે તે એક વસ્તુ ભૂતપણે છે, એક દ્રવ્ય સ્વરૂપે છે એટલે એક વસ્તુભૂતપણે છે. એ અનંત ગુણમય જે દ્રવ્ય છે એ દ્રવ્ય આખું પરિણમે છે, દ્રવ્યનો પોતાની શક્તિ છે, દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે, પરિણામ શક્તિ ઉત્પાદ વય ધ્રુવ્યાત્મક પરિણામ શક્તિ છે, એ અસ્તિત્વમય પરિણામ ઉત્પાદ વય ધ્રુવ્યાત્મક અસ્તિત્વમય જે પરિણામ શક્તિ છે, અથવા તો દ્રવ્યની જે ગુણ પર્યાય દ્રવ્યું તે એની દ્રવ્યત્વ શક્તિ છે, એ વસ્તુભૂત છે, એ દ્રવ્યના વસ્તુભૂત છે. એટલે અનંત પરમાણુઓ છૂટા છૂટા જુદા સ્વતંત્ર પરિણમે છે, એમ ગુણોનું પરિણમનની સ્વતંત્રતા હોવા છતાં જુદા દ્રવ્યની જેમ તે પરિણમે છે એમ જ્ઞાનમાં આવવું જોઈએ નહીં. આપણા અહીંયા તત્વજ્ઞાનના નિરૂપણમાં એક વિષય ચાલે છે કે શ્રદ્ધાનો દોષ જુદો અને ચારિત્રનો દોષ જુદો. એક શ્રદ્ધા ગુણ પરિણમે છે એમાં જે વિપરીતતા થાય છે તે શ્રદ્ધાનો દોષ છે. ચારિત્ર ગુણમાં જે વિપરીતતા થાય છે એ ચારિત્રનો દોષ છે. તો અમારે પ્રથમ શ્રદ્ધા સવળી કરવી છે માટે ચારિત્રના સામે અમે જોવા માંગતા નથી. એમ સર્વથા ચાલે નહીં, એમ સર્વથા ચાલે નહીં. ભલે કષાયની મંદતા રૂપ શુભ પરિણામ છે તે શ્રદ્ધા થવાનું નિશ્ચયથી અનન્ય કારણ નથી, તો પણ કોઈ જીવને એવા ને એવા તીવ્ર કષાય રસમાં શ્રદ્ધાનું પરિણમન સવળું થાય એવું પણ બનતું નથી. ઉરૂંકો કારણ નિશ્ચયથી એમ ઘટાડી શા માટે ઘટાડી ન શકાય, કારણ છે કે અનંતવાર કષાયની મંદતા છે પણ શ્રદ્ધા સવળી ન થઈ. અનંતવાર સૂક્ષ્મ જ્ઞાન પર લક્ષી થયું પણ શ્રદ્ધા સવળી ન થઈ. પણ જ્યારે શ્રદ્ધા સવળી થાય છે ત્યારે જ્ઞાન પણ વસ્તુના સ્વભાવને અવલંબતું ઓળખતું જાણતું પરિણમે છે અને ચારિત્ર પણ સ્વરૂપાચરણ ની પર્યાય પરિણમે છે. એમાં બંનેમાં સર્વથા વિપરીતતા ચાલી શકે નહીં, કેમ કે એક વસ્તુભૂત છે. ગુણો વસ્તુના બંધારણમાં બંધાયેલી ચીજ છે. ગુણો છે તે વસ્તુના બંધારણમાં બંધાયેલા સ્વભાવો છે, એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુથી કોઈ જુદી ચીજ નથી. અને અહીંયા તો એ પ્રકરણ જુદી ભેગાનો પ્રકરણ નથી, પણ પ્રત્યેક ગુણ જો સ્વતંત્ર છે, અસહાય છે, તો પણ એનું ભિન્ન ભિન્ન દ્રવ્યોની જેમ એનું પરિણમન નથી. એક દ્રવ્ય જે અનંત ગુણમય જે એક દ્રવ્ય તેનું પરિણમન થતા અનંત ગુણોનું એક સાથે પરિણમન થાય છે. એમાં કોઈ ગુણ પરિણમ્યા વિનાનો આડો અવળો રહે એમ ચાલે નહીં, અથવા સીધો પરિણમે અન્ય દ્રવ્યની માફક એમ પણ થાય નહીં. ન તો પરિણમ્યા વિનાનો રહે ન તો અન્ય દ્રવ્યની જેમ તે સીધો પરિણમે, એ દ્રવ્યની સાથે બંધાયેલો ભાવ છે, સ્વભાવ છે. એમ અનંત ગુણાત્મક અનંત ગુણમય જે દ્રવ્ય છે એ જે સ્વરૂપે છે એ સ્વરૂપે જેવું છે તેવું જ્ઞાનમાં આવવું જોઈએ, સમજણમાં આવવું જોઈએ. શું કે છે, એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતા સાથે ગુણોનું પરિણમન થાય છે. કહેવા પાછળ તાત્પર્ય એ છે કે એક એક ગુણ ઉપર ભિન્ન ભિન્ન ગુણ ઉપર દ્રષ્ટિ જો જાય, એક એક ગુણ ઉપર દ્રષ્ટિ મૂકતા એટલે એક એક ગુણને ભેદથી લક્ષમાં લેતા ગુણ શુદ્ધ પરિણમ તો નથી. આધ્યાત્મ વિશે અહીંથી સંકળાય છે. એક દ્રવ્યમાં અનંત ગુણો હોવા છતાં દ્રવ્યની જે અભેદતા છે એ અવલંબનનો વિષય છે. અભેદતામાં રહેલી જે ગર્ભિત ભેદો અનંત શક્તિઓના ગર્ભિત ભેદો છે તે અવલંબનનો વિષય નથી. આમ લીધું છે અધ્યાત્મ સાથે અહીંયા કયું પડખું લેવું છે? કે અનંત ગુણમય જે દ્રવ્યનું સ્વરૂપ છે એ ભેદ અભેદાત્મક છે. ઠીક, બહુ સ્પષ્ટ લઈએ તો ગુણો અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના ગુણભેદો એમાં છે. ગુણી અપેક્ષાએ સર્વગુણોનું એક રૂપ છે અને સર્વગુણોના એકરૂપપણે ગુણીપણે દ્રવપણે જોતા કોઈ ભેદો જ્ઞાન ગોચર થતા અનુભવ ગોચર થતા નથી. હવે અહીંયા જે શુદ્ધ પરિણમન કરવું છે ત્યાં ભેદોનો કોઈ ઉપયોગ નથી, ત્યાં ભેદોનો કોઈ ઉપયોગ નથી. ભેદનો ઉપયોગ ક્યાં કર્યો? કે જ્યાં વસ્તુને ઓળખવી હતી ત્યાં કર્યો. વસ્તુ જ્યાં ઓળખાઈ ગઈ ત્યાં પછી એ ભેદને લક્ષમાં લેવાની કોઈ આવશ્યકતા નથી. અહીંયા આપણે જે પ્રકરણ વાંચ્યું સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વર્ણન, એ વર્ણન પૂરું થયા પછી કોડરમજીએ સીધી જ આ વાત લીધી છે. આ વાત સ્પષ્ટીકરણમાં એમને લીધી છે, મોક્ષમાં પ્રકાશ કર્યો. નવ ચક્રના ગાથાનો આધાર આપ્યો છે અને એ વાત લીધી છે એમને. આ નવ ચક્રનો વિષય છે. મોટું જે નવ ચક્ર છે ને મોટા નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છે, એમ કહ્યું છે. પચાણે સણ કાલે સમયમ બુદ્ધે હિ જુક્તિ મગ્ગેન નો આરાહણ સમયે પચ્છકો અનુભવ જન્મા. આટલા શબ્દો છે. તચ્ચાણે સણ કાલે, તચ્ચના અન્વેષણ કાળે, તત્વના અન્વેષણ કાળે, તત્વના અવલોકન એટલે અન્વેષણ એટલે સંશોધન કાળે, અર્થાત ઓળખવા માટે શુદ્ધાત્માને યુક્તિ અર્થાત નય પ્રમાણ વડે પહેલા જાણે, એને નયોથી જીતે નયો જે તે ધર્મોને અવલંબે છે એને તે તે ધર્મો વાળા ભેદ પાડીને જાણે, પ્રમાણથી અભેદપણે પણ જાણે, એટલે ત્યાં આગમનું પ્રમાણ. આગમનું પ્રમાણ છે, આગમમાં પ્રમાણનો વિષય કઈ રીતે છે, સામાન્ય વિશેષાત્મક અને નયના વિષયોમાં તે તે પદાર્થમાં રહેલા ગુણધર્મોને કઈ રીતે વિષય કરાય છે, એટલે કે કઈ રીતે એમાં ગુણધર્મો કેવા કેવા રહેલા છે એ નયનો વિષય છે. એ તત્વના અન્વેષણ કાળે, તત્વના સંશોધન કાળે, ઓળખાણના કાળે એનો ઉપયોગ છે. પછી આરાધન સમયે, નો આરાહણ સમયે, પછી આરાધનના સમયમાં જે અનુભવ કાળ છે તેમાં નય પ્રમાણ છે નહીં, કેમ કે તેમાં પ્રત્યક્ષ અનુભવ છે. તત્વ અન્વેષણ કાળે સમયમ બુદ્ધિસ્વ યુક્તિ માર્ગેણ, યુક્તિ માર્ગેણ કર્યો છે, ભેદ પાડીને ઓળખવું તે યુક્તિ માર્ગ છે. નો આરાધન સમયે પ્રત્યક્ષ અનુભવો યસ્માત, જે કારણથી પ્રત્યક્ષ અનુભવ વર્તે છે તે કારણથી તે આરાધન સમયે તેની કોઈ આવશ્યકતા નથી. અને કેમ કે ત્યાં દ્રવ્યના અંદરમાં રહેલો જે આનંદ છે એ આનંદના ભોગવતાનો સમય છે. અનુભવ છે એ આત્માના આનંદ શાંતિ તૃપ્તિને અનુભવવાનો ભોગવતાનો કાળ છે. ભોગવતાના કાળમાં અંદરના ભેદ જોવા જાય તો દખલ થાય. પ્રેક્ટિકલ પણ એમ જ છે બહારમાં તે, કે એક હીરાનો હાર ખરીદવો હોય 25 લાખનો 50 લાખનો તો એટલી ઝીણામાં ઝીણી તપાસ કરે, એક ઝવેરી બે ઝવેરી ત્રણ ઝવેરી પોતે ઝવેરી હોય તો પોતે હોય તો તે પાકું એટલું કરે કે એમાં ચિકાશ 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 કરીને પૂરો સમય લે. પછી જયારે હાર પહેરવાનો સમય આવે ત્યારે એ માયલી કોઈ ચિકાશ નથી. જે તપાસવાના પરિણામ હતા એ હાર પહેરવાના કાળે પરિણામ નથી. જો હાર પહેરવાના કાળે એ પરિણામ ઉભા થાય તો પહેરવાનો આનંદ માર્યો જાય એમ અંતરાય પડે. એટલે બે જુદા જુદા સ્ટેજ છે. સમજણમાં આ વિશે સ્પષ્ટ હોવો જોઈએ કે જે ઓળખાણના પ્રકરણમાં જે કાંઈ વિવરણ ચાલતું હોય છે, વિવરણ હોય છે, કથન ચાલતું હોય છે, એને અનુભવ કાળના કથનમાં વચ્ચે ન લઈ જવું. અનુભવ કાળનું જે કથન ચાલતું હોય તેને ઓળખવાના તબક્કા વાળા કથનમાં એને ઘુસાડવું નહીં, નહીં તો એને કોઈ રીતે મેળ નહીં બેસાય. કેમ કે બે જુદા જુદા સ્ટેજ છે, બે જુદા જુદા તબક્કાનો વિષય નિરૂપિત થયેલો છે અને જ્યાં જે યોગ્ય છે ત્યાં તે કહેવામાં આવ્યું છે એમ સમજવું જોઈએ. નીચે દ્રષ્ટાંત લીધું છે, મૂળમાં નથી પણ નીચે દ્રષ્ટાંત લીધું છે. જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, વિકલ્પ હોતો નથી પણ એનું જ્ઞાન હોય છે. કેટલી ચિકાશ કરીને એની કિંમત આંકી છે એનું જ્ઞાન બરાબર હોય છે. એનું જો જ્ઞાન ન હોય તો પહેરવાનો આનંદ ન આવે. ખોટો હીરો પહેર્યો છે કે સાચો હીરો પહેર્યો છે એનો સરખો આનંદ નથી. સાચો હીરો પહેર્યો છે એનું જ્ઞાન છે એનો આનંદ જુદો છે, અને ખોટું નંગ પહેર્યું હોય એનું જ્ઞાન છે એનો અનુભવ જુદો હોય છે. બંનેના અનુભવમાં ફરક છે. પણ જ્ઞાનમાં ભેદ જ્ઞાન અને અભેદ જ્ઞાન, ભેદવાળું જ્ઞાન અંદરમાં અને ભેદ વગરનું અભેદ જ્ઞાન એમ બે પ્રકારે છે. તો ભેદવાળું જ્ઞાન ઓળખાણના કાળમાં ઉપયોગમાં લેવાય છે, અભેદ જ્ઞાન અનુભવ કરવાના કાળમાં ઉપયોગમાં લેવાય છે. બે જુદો જુદો વિષય છે. એમ અહીંયા આવે જે વિષય ચાલે છે એમાં એમ કહ્યું કે અનંત ગુણ સ્વરૂપ આત્મદ્રવ છે એવા જે અનંત ગુણના ભેદ સમજાયા અને સર્વગુણોને સ્વતંત્ર અને અસહાય કયા એ અમારામાં બનાસી દાખલી લીધું છે. સર્વગુણો અસહાય છે, કોઈને કોઈ ગુણ સાથે ગુણ પણ બંધન નથી. કોઈને ગુણ સાથે ગુણને ગુણ સાથે ગુણ પણ બંધન નથી પણ બધા ગુણોને દ્રવ્ય સાથે બંધન છે એમ એ કથનચિત સ્વતંત્ર છે. કોઈ એક મર્યાદામાં એની સ્વતંત્રતા છે, કોઈ એક મર્યાદામાં એની સ્વતંત્રતા નથી પણ એમ સમજવું જોઈએ. જ્યારે જે દ્રવ્યો જુદા છે એમાં તો બિલકુલ સ્વતંત્ર દ્રવ્ય છે, કોઈ દ્રવ્ય કોઈના કાબુમાં નથી. કોઈ દ્રવ્ય કોઈના કાબુમાં નથી, કોઈના કંટ્રોલમાં નથી. સમવસરમાં સર્વજ્ઞ ભગવાન તીર્થંકરપણે બિરાજમાન હોય અને એમનો ભક્ત થઈને કોઈ સાંભળવા ગયો હોય કે હે તરણ તારણ નાથ તમારા શરણે આવ્યો છું, તો પણ ખરેખર એ તીર્થંકર દેવના તાબેદાર તરીકે એ દ્રવ્ય છે. તદ્દન સ્વતંત્ર છે. ગુણમાં જ ઉતારે છે, નિમિત્ત ઉપાદાન ગુણમાં ઉતાર્યા છે. પ્રથમ જ કોઈ પૂછે છે કે નિમિત્ત શું અને ઉપાદાન શું છે તેનું વિવરણ. બરાશ્રીદાસ લિખિત ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી છે. સિદ્ધાંતનો બહુ સૂક્ષ્મ વિષય છે. તે કાળે જ્ઞાનીઓના પત્ર વ્યવહારમાં સિદ્ધાંતનો વિષય કેટલી સૂક્ષ્મતાથી ચર્ચવામાં આવતો હતો એનો આ એક પુરાવો નમૂનો છે. અને નિમિત્ત ઉપાદાનના વિષયમાં બહુ સારું નિરૂપણ છે. નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે, ઉપાદાન વસ્તુની સહજ શક્તિ છે. ઉપાદાન નિજ શક્તિ તે વસ્તુની નિજ શક્તિ તે ઉપાદાન છે. નિમિત્ત છે તે સંયોગરૂપ કારણ ગણવામાં આવે છે. એક દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન, બીજું પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન. બે પ્રકારે નિમિત્ત ઉપાદાનના પ્રકરણમાં ભેદ પાડી શકાય છે. એક દ્રવ્યાર્થિક પણ નિમિત્ત ઉપાદાન, એટલે દ્રવ્યમાં ને દ્રવ્યમાં નિમિત્ત ઉપાદાન છે. બીજું પર્યાયાર્થિક, એટલે પર્યાય ઉપર બીજા પદાર્થોની શું શું નિમિત્ત નૈમિત્તિક સંબંધે અસર ગણવામાં આવે છે, એવો એક નિમિત્ત ઉપાદાનનો આખો પ્રકાર છે. એમાં પ્રથમ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનને વિચારવામાં આવે છે. લોકો તો હજી બારમાં જ સમજે છે નિમિત્ત ઉપાદાન. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં શું નિમિત્ત નૈમિત્તિકપણે કામ કરે છે, આ તો લોકોની અંદર નિમિત્ત ઉપાદાનનો સામાન્ય ખ્યાલ છે કે ભાઈ અમારે આ કામ કરવું હતું, એમાં ફલાણા નિમિત્ત થઈ ગયા, બહુ સારું થયું. પછી નિમિત્ત થઈ ગયા એને ખરેખર કારણ માનવામાં આવે છે, કર્તા તરીકે માનવામાં આવે છે. ત્યાં નિમિત્તના સ્થાનમાં નિમિત્તને નહીં રહેવા દેતા, નિમિત્તને કર્તાના સ્થાનમાં એટલે ઉપાદાનના સ્થાનમાં ભૂલથી ગણી લેવામાં આવે છે. અહીંયા તો અલૌકિક વિષય છે ને, લોકમાં આ વિષય નથી. કે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનમાં વસ્તુમાં જે ગુણભેદ કલ્પનારૂપ છે, નિમિત્ત દ્રવ્યાર્થિક ઉપાદાન કહ્યું એમાં શું છે, બે ની વ્યાખ્યા કરે છે. બે ભેદ બતાવ્યા, હવે બે ની વ્યાખ્યા કરશે. કે વસ્તુમાં જે ગુણભેદ કલ્પનારૂપ છે તે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન છે. એક ગુણ બીજા ગુણમાં નિમિત્ત થાય છે એમ ગણીને, દાખલા તરીકે નિગોદના જીવને અબુદ્ધિપૂર્વક કષાયની મંદ થતા, કષાયની મંદતા થતા પ્રચુર કષાયના પરિણામમાં પડેલો જીવ છે. નિગોદનો જીવ પ્રચુર કષાય કલંક પરિણત જીવ છે. એને અબુદ્ધિપૂર્વક, કેમ કે ત્યાં મન નથી, એટલે કાંઈ વિચાર વિવેક કરીને કષાય મંદ કર્યો છે. કષાય મંદ તો બુદ્ધિપૂર્વક પણ થાય છે અને અબુદ્ધિપૂર્વક પણ થાય છે, મનવાળા નહીં તે. અને મન વગરના ને તો બુદ્ધિપૂર્વક મંદ કરવાનો પ્રકાર અવકાશ નથી. જે સહેજે સહેજે અબુદ્ધિપૂર્વક જે કષાય મંદ થાય છે ત્યારે તે જીવ બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના ભાવ સુધીમાં આવી જાય છે. સામાન્ય રીતે નિગોદની અંદર આયુષ ઘણું અલ્પ છે, જગન્ય ભાવે છે. એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મે અને મરે, આટલું એનું ટૂંકું આયુષ છે. છતાં અનંત કાળ ત્યાં ને ત્યાં જ એ રહે, એની સ્થિતિ પલટાય નહીં, ગતિએ પલટાય નહીં ને સ્થિતિએ પલટાય નહીં. કેમ કે તે જીવને નિગોદના જે કર્મ બાંધ્યા છે અને નિગોદમાં ગયો છે તે જ કર્મનો ઉદય થાય છે, અને તે જ કર્મના ઉદયમાં તેવા જ ભાવે તે પ્રાય પરિણમે છે, ઘણું કરીને પરિણમે છે. અને તેથી તેવું ને તેવું જ નિગોદનું આયુષ બાંધે છે અને ત્યાં ને ત્યાં જન્મ મરે છે. કષાયની મંદતા થાય ત્યારે તે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થઈ છે. તે આત્મામાં જીવમાં રહેલા જે જ્ઞાનાદિ અનંત ગુણો, એમાં ચારિત્ર ગુણની વિશુદ્ધિ થઈ છે. ચારિત્ર ગુણની વિશુદ્ધિ થઈ અને એ બે ઇન્દ્રિયમાં આવ્યો કે પંચેન્દ્રિયમાં આવ્યો, ત્યારે એનું જ્ઞાનાવરણ પણ થશું. ત્યારે એનું જ્ઞાનાવરણ પણ થશું, ત્યારે અહીંયા એ વિષય લેશે. એ રીતે જ્ઞાન ગુણની તો અજ્ઞાનરૂપ સ્થિતિ છે, ત્યાં જીવોદમાં જ્ઞાન ગુણની તો અજ્ઞાનરૂપ સ્થિતિ છે, છતાં ચારિત્ર ગુણના ફેરફારને લઈને જ્ઞાનમાં પણ નિમિત્ત નિમિત્તિ કસરૂપી થઈ. એમ કેમ છે એટલે એ રીતે આપસમાં નિમિત્ત નિમિત્તે સંબંધ ઉભો થાય છે બે ગુણોની વચ્ચે. તો કહે છે કે એવી જ રીતે એક વસ્તુમાં ગુણભેદ કલ્પના રૂપ છે, ત્યાં નિમિત્ત ઉપાદાન નો પણ વ્યવહાર છે. વ્યવહાર છે નિમિત્ત ઉપાદાન નો, બે વચ્ચે વ્યવહાર થાય ને, ત્યાં નિમિત્ત ઉપાદાન નો વ્યવહાર છે. અને પર્યાયાર્થિક ગુણે જે પર્યાયાર્થિક ભેદ છે એમાં પરયોગ કલ્પના રૂપ છે. બે માં કલ્પના રૂપ શબ્દ વાપરો છો, ફરી છે ભગવાર્થિક નિમિત્ત ઉપાદાન વસ્તુમાં ગુણભેદ કલ્પનારૂપ છે. ગુણ ભેદની કલ્પના કરવામાં આવે છે વસ્તુ અભેદ હોવા છતાં, કેમ કે સર્વથા ગુણને ભેદો ગુણને જુદો ભેદ કરીને પાડી શકાતો નથી. કેરીના રસને એના રંગથી જુદું જુદું પાડી શકાતો નથી, ગોટલા છોકરાની જેમ. એમ ભેદ છે એ મર્યાદિત છે, એની અભેદતા છે તે અમર્યાદિત છે. આમ છે એટલે એને ગુણ ભેદની કલ્પના કહી છે. પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન વસ્તુમાં પ્રયોગ કલ્પના રૂપ છે, ત્યાં પણ કલ્પના શબ્દ વાપરો, કે એક પદાર્થને બીજા પદાર્થ સાથે સર્વથા સંબંધ નહીં હોવા છતાં દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી વસ્તુના સ્વચતુષ્ટય રૂપ વસ્તુનું જે સ્વરૂપ છે તેમાં પ્રત્યેક દ્રવ્યના સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન હોવા છતાં, એટલે સર્વથા ભિન્નતા હોવા છતાં, બે પદાર્થ વચ્ચે અત્યંત અભાવ હોવા છતાં તેને પરયોગરૂપ કલ્પનાથી નિમિત્ત ઉપાદાનનો વ્યવહાર કરવામાં આવે છે. પ્રયોગ કલ્પના રૂપ નિમિત્ત ઉપાદાન નો વ્યવહાર છે તેની ચોપંડી. તેમાં ચાર ભેદ છે, તેમાં પ્રથમ ગુણભેદ કલ્પના રૂપ ચોપંડી નો વિસ્તાર કરીએ છીએ. ચોભંગી સ્થાપવા પહેલા આટલી વાત કરી નાખી છે, એટલે આ એની પૂર્વ ભૂમિકા છે. આ માટે આ વિષય અહીંયા બનારસી પાસે લીધો, એની આ પૂર્વ ભૂમિકા છે. કે જીવ દ્રવ્યના આપણે તો રેફરન્સ ટુ કોન્ટેક્ટ આટલો જ છે અહીંયા, કે ચાર જે એના જે સર્વ ગુણો છે, એક દ્રવ્યના જે અનંત ગુણો છે એ ગુણોને આ રીતે પણ કહેવામાં આવે છે જે મનાસુદાસ કહે છે, છતાં એક આ પ્રકાર આ પણ પડખું છે જેને અધ્યાત્મ સાથે સંબંધ છે એ આપણા એક અને કાશી નગરના બોલમાં વિશે
બરોબર
આમ ગુણ. મારે પ્રતિપક્ષ લઈ લેવો જોઈએ ને તો જ વિષય ચોખ્ખો થાય. જીવ દ્રવ્યના અનંત ગુણ સર્વગુણ અસહાર, જીવ દ્રવ્યના ગુણ જીવ દ્રવ્ય કુદગળ પ્રમાણ, પ્રત્યેક દ્રવ્યના અનંત ગુણ સર્વગુણ અસહાય સ્વાધીન અને સદાકાળ શાશ્વત છે, પરાધીન નથી. એક ગુણ બીજા ગુણ ને આધીન નથી. ભલે પશાય ની મંદતા ચારિત્ર ગુણ ના પરિણમ માં થઈ નિગોદ્યાજીને, અને જ્ઞાન ગુણ નો વિકાસ થઈ ગયો પંચેન્દ્રી માં આવ્યો ત્યારે જ્ઞાનાવરણી દર્શનાવરણી બે ના આવરણ થશા. અહીંયા કસાય ની મનતા થઈ ને આવરણ બે ના થશા. તો કે છે કે જ્ઞાન ગુણ ચારિત્ર ગુણ ને આધીન પરિણમે છે કે નહીં? બિલકુલ નહીં. જ્ઞાન ગુણ ચારિત્ર ગુણ ને આધીન પરિણમતો નથી. એનો બહુ મોટો પુરાવો એ છે કે બારમા ગુણ સ્થાને ચારિત્ર ગુણ સર્વ વિશુદ્ધ યથાખ્યાત ચારિત્ર થઈ ગયું, જે તેરમા ગુણ સ્થાને હોય છે, જે ચૌદમા ગુણ સ્થાને હોય છે, એવું બારમે થઈ ગયું. તો પણ જ્ઞાન ત્યાં છદમસ્ત ભાવે અનંતમાં ભાગે પ્રતિષ્ઠિત છે. કેવળ જ્ઞાન થી ત્યાં કેવળ જ્ઞાન થતું નથી, એને આધીન નથી પરિણમ. ચારિત્ર ને આધીન જ્ઞાન પરિણમતું નથી, જ્ઞાન ને આધીને ચારિત્ર પરિણમતું નથી. દ્રષ્ટાંત લઈએ કે કોઈ મુનિ એવા હોય છે કે ચારિત્ર ની અંદર એટલા વિશુદ્ધ હોય છે, એટલા વિશુદ્ધ હોય છે, ત્રિભૂતિ મુનિ નો ઇતિહાસ છે. એ મુનિ દશામાં હતા ત્યારે એમને નવ તત્વના નામ પૂરા યાદ નહોતા રહેતા. અંગ ઉપાંગ ને આગમ ધર્મ ની તો વાત ક્યાં કરવી, નવ તત્વના નામ પૂરા નહોતા યાદ રહેતા. એવું ઉઘાડ જ્ઞાન બિડાઈ ગયેલું, એમાં ને એમાં એમને કેવળ જ્ઞાન લીધું ધ્યાન થી એકાગ્રતા કરીને. કારણ કે એકાગ્રતા કરવી એ ચારિત્ર નો વિષય છે. ભલે શુદ્ધોપયોગ થી એ જ્ઞાન નો વિષય છે, પણ એમાં ઉઘાડ ને કઈ લેવા દેવા નથી. બહારના ઉઘાડ ને કોઈ સંબંધ નથી. જ્ઞાન નો બહાર નો ઉઘાડ એમાં બિલકુલ અપ્રયોજન ભૂત થતો વિષય છે, એના સાથે કઈ પ્રયોજન છે. અને કોઈ સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને બાર અંગ નું જ્ઞાન થાય. સમ્યક દ્રષ્ટિ છે ને, બાર અંગ નું જ્ઞાન થાય, અને છતાં ચારિત્રમાં પેલા શ્રીભૂતિ મુનિ જેવા છે તે આગળ છે, અને આ ચોથા ગુણ સ્થાને છે. એટલે જ્ઞાન ને આધીન ચારિત્ર નથી, ને ચારિત્ર ને આધીન જ્ઞાન નથી. પણ જે તે ગુણ સ્થાને જે તે પ્રકારની સ્થિતિ છે, જે કેવળ જ્ઞાન અનુસાર નિરૂપિત થયેલી છે આગમમાં, એને જાણવી જોઈએ, એને સ્વીકારવી જોઈએ. કેમ કે ત્યાં વસ્તુ વિજ્ઞાન ને અનુસરીને અનુભવ ગોચરપણે, વસ્તુ વિજ્ઞાન ને અનુસરીને અનુભવ ગોચરપણે જે કઈ જ્ઞાન થયું છે તેને નિરૂપણ સ્થાપિત કરવામાં આવ્યું છે. એમાં ફેરફાર થઈ શકતો નથી, કરવા કોઈ ચાહે કરવા કોઈ ધારે તો પણ થઈ શકતો નથી, અને બીજી રીતે કલ્પના કરે તો ઉન્માર્ગે ચડી જાય. એટલે સાધનાના વિષયમાં, આરાધનાના વિષયમાં, અનુભવના વિષયમાં જે તીર્થંકર દેવની પરંપરાથી જે કોઈ પરંપરા ચાલે છે એ પરંપરા અક્ષુણ્ણપણે ચાલવી જોઈએ એમ, અને એમાં જરા પણ હસ્તક્ષેપ કરીને, કલ્પના કરીને હસ્તક્ષેપ કરવો કે એમાં ફેરફાર કરવો એ અનઅધિકૃત ચેષ્ટા છે, કોઈનો અધિકાર છે. અને એમ કરવા જતા ઉન્માર્ગ થાય છે, બીજું કઈ થતું નથી, માર્ગ બદલાઈ જાય છે. વસ્તુનું સ્વરૂપ રૂઢિ વાળું છે, કઈ આ તો વસ્તુના સ્વરૂપ સાથે સુલભ છે. રૂઢિ એને કહેવાય કે જે યથાયોગ્ય ન હોય છતાં જેની જક્કડ પક્કડ છૂટે નહીં એને રૂઢિ કહેવાય. પણ વસ્તુનું સ્વરૂપ જે અનાદિ અનંત આત્મા આત્મા રૂપે છે એને આત્મા આત્મા રૂપે માનવા તમારી રૂઢિ થઈ ગયા. તો એમ કે સકાલ સવારે તમે ચૈતન્ય ચૈતન માનવા તમારી રૂઢિ છે. અમારી તો નવીનતા એવી છે કે ક્યારેક ચૈતન્ય જડ પણ અમે માનીએ અને જડને ચેતન પણ માનીએ, એમ કઈ નવીનતાનું સ્વરૂપ છે? અને રૂઢિ બહાર જવાનું કોઈ સ્વરૂપ છે કાંઈ? રૂઢિ એટલે ખરેખર જે કાળક્રમે વિકૃતિ ઉભી થાય છે એની પકડ ને છોડવી એને રૂઢિ છૂટી નથી, છૂટતી નથી એમ કહેવાય. પણ અનાદિ અનંત જે વસ્તુનું સ્વરૂપ છે અને વસ્તુની જે સ્વરૂપ મર્યાદા છે એ સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરવા કોઈ ધારે તો થઈ શકતું નથી. તો એ સ્વરૂપની મર્યાદામાં સંધાન જ્ઞાન રહે એને રૂઢિ નથી શકાય. એને કેમ રૂઢિ કહેવાય? એ તો વસ્તુનું સ્વરૂપ છે, એને રૂઢિ શું કહેવાય? એ કઈ રૂઢિનો વિષય નથી. ઘણા સમજી કેટલાક રૂઢિવાદીઓ હોય છે, કોઈ પણ સંપ્રદાયના કેટલાક રૂઢિવાદીઓ હોય છે અને કેટલાક નવીનતાના હિમાયતીઓ હોય છે કે જે કાંઈ નવું નવું ઈચ્છતા હોય છે. અને તેથી રૂઢિવાદી અને નવીનતાવાદી વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. આ તો ક્રિશ્ચનની અંદર જે મોટો પંથ છે અત્યારે એની અંદર તો આ બહુ મોટો પ્રકાર છે. બે મોટા વિભાગ છે, એમાં જે જૂના છે જે નવા છે એના બે પંથ જ છે. પણ અહિયાં જ્યાં સુધી જૈન દર્શન ને લાગે વગે છે ત્યાં સુધી એમાં બીજો પ્રકાર ક્યારે સંભવતો? શ્રીમદજી એક સૂત્ર જેવી વાત કરી નાખી આ સુધી કે એક હોય ત્રણ કાળ માં પરમાર્થ પંથ, એનો વ્યવહાર એ નિયત છે ને એનો નિશ્ચય પણ નિયત છે. ને તો નિશ્ચયમાં જેમ ફરક પડતો એમ નથી એના વ્યવહારમાં પણ ફરક પડતો. આ બીજું આવ્યું છે કે કાળક્રમે ફેરફાર કરો સંપ્રદાયની અંદર વિરંગોલમાં પ્રતાંબરમાં બંનેમાં એ પ્રકાર ચાલ્યો છે કે કાળક્રમે ખૂબ કાંઈ ફેરફાર કરી અપનાવવો જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને ચાલવું જોઈએ. વસ્તુ કાળની કોટડીમાં કેદ થતી, ધર્મ પણ કાળની કોટડીમાં કેદ થતો. વસ્તુનું સ્વરૂપ છે, ધર્મ છે તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ ત્રણેય કાળે બદલાતી નથી, વસ્તુના ત્રણેય કાળે ફેર થતો. ચૈતન ચૈતન રહે છે, જડ જડ રહે છે, એના જે તે ગુણધર્મો છે તે તેવા ને તેવા સર્વ કાળે રહે છે. કોઈ કાળે એના ગુણધર્મોમાં કોઈ ફરક પડતો, કાળને લઈને ફરક પડે છે એમ છે. કોઈ કાળે પાણીના ગુણધર્મો બદલાય જાય, કોઈ કાળે અગ્નિના ગુણધર્મો બદલાય જાય, કાળ ફરે ત્યારે સોનાના ગુણધર્મો બદલાય જાય, કાળ ફરે ત્યારે ઘીના ગુણધર્મો બદલાય જાય, દૂધના બદલાય જાય, કોના બદલાય જાય? પોતાના શિથિલાચારને પોષવા, શિથિલ વૃત્તિઓને પોષવા, માન પોષાયી જીવો પોતાના માનને એમને એમ જાળવી રાખવા માટે સિદ્ધાંતને ફેરવે છે. અપસિદ્ધાંતો છે, વિપરીત સિદ્ધાંતો છે, એ સૂત્રોને ઊંધા કરી નાખે છે. એને ઉચ્ચ સૂત્ર પ્રરૂપણા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એના જેવડું બીજું કોઈ મોટું પાપ નથી એમ કહેવામાં આવ્યું. અપસિદ્ધાંત અને ઉચ્ચ સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ બીજું મોટું પાપ છે? કહે છે કે જીવ દ્રવ્યના અનંત ગુણ સર્વ ગુણ અસહાય સ્વાધીન અને સદાકાળ શાશ્વત છે. જેનો નિશ્ચય ઠીક હોય છે એનો વ્યવહાર ઠીક હોય છે. નિશ્ચય તો બાપ છે, વ્યવહાર એનો દીકરો છે. વ્યવહાર ક્યાંથી જન્મ્યો? નિશ્ચય વિના વ્યવહાર જન્મતો એમ છે.
બરોબર,
એ તો વ્યવહાર ભાગ છે. નિશ્ચય વિનાનો વ્યવહાર તે વ્યવહાર નથી, પણ વ્યવહારનો આભાસ જેમાં ઉત્પન્ન થાય એવો પ્રકાર છે એને વ્યવહાર ભાસ કહેવામાં આવે છે. ત્યાં વ્યવહાર હોતો નથી. એટલે વ્યવહાર બરાબર હોય તો નિશ્ચય થાય. આ તો મોટી સમજણનો અણસમજણનો અને સમજણનો મોટો મુદ્દો છે આ. પ્રાય અજ્ઞાની જીવો જેને આ વિષયનો અનુભવ નથી એમ વિચારતા થઈ જાય છે કે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારપૂર્વક નિશ્ચય થાય અને વ્યવહારમાંથી નિશ્ચય જન્મે. એ છે કે એ જૈન દર્શન બહાર ની વાત છે. એમ નથી હોતો, જેનો નિશ્ચય ઠીક થાય એનો વ્યવહાર પણ ઠીક જ થાય છે. મોક્ષ માર્ગ નિશ્ચય વ્યવહારાત્મક છે. એનો અર્થ એ છે કે જેના મોક્ષ માર્ગમાં સત્ય મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો તેનો વ્યવહાર તેને અનુસરીને તે પ્રકારનો જ છે જેને ઝીનોક્ત વ્યવહાર શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એને ઝીનોક્ત વ્યવહાર એમ ભગવાનને શું કરવા વચમાં નાખ્યા, જીનેન્દ્રને શું કરવા વચમાં નાખ્યા, કે એમાં પણ ફેરફાર કરવાનો તારો અધિકાર એટલે ભગવાનને નાખ્યા છે. જે અધિકાર ભગવાનનો છે કહેવાનો એમને તો પાળીને કહ્યો છે, પાળ્યા વિના તો કહ્યો નથી, તેમાં ફેરફાર કરવાનો તારો અધિકાર એમ છે. બહુ મોટો તકરારનો વિષય છે સંપ્રદાય. ન સમજતા હોય છતાં હું સમજું છું એમ માનીને સમજણના દાવેદાર થાય ત્યારે તકરાર થયા વિના આમ છે. ખરેખર એને સમજણ કે જ્ઞાન નથી, છતાં એ કે તમે ભલે જ્ઞાની હોય પણ તમારા કરતા હું વધારે સમજુ છું. આંધળો એ દેખતા જેવું છે. દેશ તો એમ કે આ પક્ષી આ છૂટે છે ઉપર, તો બોલો કે હાલ હાલ હવે આંધળો કે તને કાંઈ ખબર પડતી નથી, 80 છે 8 નથી. કે શું કીધું આંધળા એ, કે 8 નથી પણ 80 છે, મને ચોખ્ખા દેખાય છે. ઠીક, આ પરિસ્થિતિ છે. જેને અનુભવ નથી, જેને જ્ઞાન નથી, એ તકરાર કરે છે. આ વિષયનો અધિકાર તો જેને એનો અનુભવ ને એનું જ્ઞાન છે એનો છે, કે હુમલાનો છે અંધ છે એનો છે, અજ્ઞાન છે અંધ છે એનો છે. તો આ તો આંધળા દાવેદાર છે. નહીં અમે કઈ શાસ્ત્રમાં આમ લખ્યું છે, પણ હવે શાસ્ત્ર નો અર્થ કરતા તને આવડે છે કે નહીં? વિષયાંતર છે કે એના લીધું પછી સમય દ્રષ્ટિ નો વિષય કાલે ચાલ્યો ને થોડો આવશે ત્યારે. હવે કોઈ ના એમાં છે પરિણમન સ્વતંત્ર સિદ્ધું થતું હતું, સિદ્ધું થતું નથી. ઓલા પણ અસહાય કહી દીધા બનારસદાસજીએ, છતાં અહીંયા ભેદ કેટલો પાડવો છે, અન્ય દ્રવ્યની માફક સ્વતંત્ર નથી. એક દ્રવ્ય પરિણમે છે, એક દ્રવ્યના અનંત ગુણમય જે દ્રવ્ય પરિણમે છે, ભેદથી કહીએ તો અનંત ગુણ પરિણમે છે, અભેદથી કહીએ તો એક દ્રવ્ય પરિણમે છે. આટલી વાત છે. અભેદથી કહીએ તો એક દ્રવ્ય પરિણમે છે, તેને ને તેને ભેદથી કહીએ તો અનંત ગુણ પરિણમે છે. બે એક જ વાત છે. એમાં પ્રત્યેક ગુણ પ્રત્યેક પરમાણુની માફક જુદા જુદા સીધા પરિણમતા નથી. નોખો પરિણમે, નોખો પડીને પરિણમે એમ એને નોખો પાડી શકાતો નથી. અને એ તો દ્રષ્ટાંત લીધું કે કેરીમાંથી ગોટલા છોતરા વગરનો ભાવ રસનો કરી શકાય, કેમ કે રસાસ્વાદનું પ્રયોજન છે. પણ એમ કે મારે રંગ ન જોઈએ, રંગ તમારો પાછો લઈ લ્યો અને મને રસ આપી દો અને ભાવ કરો, એવો ભાવ થઈ શકે? કેમ કે એ જુદી પાડી શકાતી નથી. રંગ અને રસ એ એક દ્રવ્યના ગુણ હોવાથી પરમાણુમાંથી જુદા પાડી શકાતા બંને, પણ પરિણામે સ્વતંત્ર. રસ મીઠો હોય ત્યારે રંગ લાલ પણ હોય ને પીળો હોય, રસ ખાટો હોય ત્યારે પણ રંગ લાલ પણ હોય ને રંગ પીળો પણ હોય, એમ બે ની સ્વતંત્રતા છે. પણ છતાં બે જે જોડાયેલા છે એક દ્રવ્ય પણે, એમાં તો બંને સાથે જ પરિણમે છે, એમાં એની જુદા જુદા પરમાણુની જેમ સ્વતંત્રતા રહેલી નથી. એમ એટલે અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન સાથે થતા, પરિણમન થતા સાથે ગુણોનું એક સાથે પરિણમન થાય છે. આના ઉપરથી અધ્યાત્મ માલિક જેવી છે વાત. આ નિરૂપણ સિદ્ધાંતનું આ રીતે કરવું છે કે અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતા એક દ્રવ્યમાના અનંતે અનંતા ગુણો એક સાથે પરિણમન થાય છે, એમાં એની કોઈ બીજી રીતે સ્વતંત્રતા ન કલ્પી લેવી, એમ કહીને એમ કહેવું છે. એની પાછળ પ્રયોજન છે આ છે કે એક એક ગુણ પર દ્રષ્ટિ મૂકતા ગુણ શુદ્ધ પરિણમતો નથી. એની વસ્તુની ઓળખાણ કરવા માટે જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ, સુખ ગુણ, વસ્તુત્વ ગુણ, પ્રભુત્વ ગુણ, અસ્તિત્વ ગુણ, એમ બધા ગુણથી સમજાવી વસ્તુ, પણ પાડીને એના ઉપર દ્રષ્ટિ મૂકવા જાય, લક્ષ્ય એટલે કે લક્ષ્ય કરે તો ત્યાં શુદ્ધતા પરિણમનમાં શુદ્ધતા આવતી નથી. વસ્તુનું વિજ્ઞાન એવું છે કે વસ્તુમાં વસ્તુભૂત ઉત્પન્ન રહેલા જે ભેદો છે એ ભેદો ઉપર લક્ષ્ય જાય તો રાગની ઉત્પત્તિ થાય. જેમ પરદ્રવ્ય તરફ ખેંચાય ને પરિણમે, પરની આસક્તિથી પરિણમે, લોલુપતાથી પરિણમે તો રાગની ઉત્પત્તિ અવશ્યંભાવી થાય. તેમજ ગુણ ભેદ અને પર્યાય ભેદ ઉપર જો લક્ષ્ય જાય તો પણ સદમસ્તને રાગની ઉત્પત્તિ અવશ્ય થાય. જ્ઞાન થાય તો રાગ થાય એમ નહીં, જ્ઞાન તે રાગનું કારણ નથી, અવલંબન તે રાગનું કારણ છે.
બરોબર
આમ છે, જ્ઞાન થવું જુદી વાત છે, અવલંબન તે જુદી વાત છે. એમ છે, બહુ વિશે સૂક્ષ્મ છે. જેમ કે સમ્યક દ્રષ્ટિને અભેદનું અવલંબન છે ત્યારે એને ભેદોનું જ્ઞાન નથી, અને ભેદોનું જ્ઞાન જે પહેલા ઓળખાણ કરતી વખતે કર્યું હતું એનો અભાવ થઈ ગયો છે એમ નથી. છતાં તેને તે ભેદોનું અવલંબન નથી. જ્ઞાન હોવા છતાં જયારે આત્માને ઓળખ્યો ત્યારે આત્માનું, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં ચારિત્ર છે, આત્મામાં સુખ છે, એ બધું એને જાણવા મળ્યું. પરીક્ષો ઓળખ્યો આત્માને, પણ અભેદ અવલંબનમાં નિર્વિકલ્પ શુદ્ધ થયો પરિણમનમાં, ત્યારે તે ભેદોનું જ્ઞાન હોવા છતાં ભેદોનું અવલંબન નથી. એથી વધારે વળી એ તો વળી તમે એમ કહો તો એ તો લબ્ધમાં ગયું એટલે નથી અવલંબન થતું, પણ ઉપયોગમાં પર્યાય વેદાય છે તો પણ પર્યાય ભેદનું અવલંબન નથી. ઠીક, જ્ઞાનમાં જ્ઞાન વેદાય છે ને, એ તો પર્યાય છે. જ્યાં વેદાય છે તે પર્યાય છે. ઉપયોગની અંદર જે જ્ઞાનોપયોગ છે એમાં જ્ઞાન અને સુખનું વેદન છે તો પણ જ્ઞાન જુદું, સુખ જુદું, પર્યાય દ્રવ્યથી જુદી, પર્યાય ક્ષણિક દ્રવ્ય નીચે એવા કોઈ ભેદોનું અવલંબન નથી, પણ તે બધા ભેદોનું જ્ઞાન છે. જ્ઞાનને સુખરૂપ જાણતા નથી, સુખને જ્ઞાનરૂપ જાણતા નથી. જ્ઞાન જાણવાનું કામ કરે, સુખ સુખનું કામ કરે. અને પર્યાય તે પર્યાય છે અને પર્યાય તે દ્રવ્ય નથી. દ્રવ્ય તે સામાન્ય દ્રવ્ય છે ને તે એક સમય ની પર્યાય નથી. આમ બધું ભેદોનું જ્ઞાન હોવા છતાં અને વેદનમાં પર્યાય માત્ર હોવા છતાં અવલંબન પર્યાયનું નથી. વેદનમાં પર્યાય હોવા છતાં અવલંબન પર્યાયનું પર્યાય એક ભેદ છે, ભેદનું અવલંબન નથી ત્યાં.
બરોબર.
પણ ભેદનું ત્યાં જ્ઞાન નથી એમ કહી શકાય. એટલે ભેદનું જ્ઞાન તે રાગનું ઉત્પાદક નથી, પણ ભેદનું અવલંબન તે રાગનું ઉત્પાદક છે એમ વસ્તુનું વિજ્ઞાન છે. તે વિશે થોડો સૂક્ષ્મ છે આમાં લીધું છે. સારું લીધું છે. મોક્ષ શાસ્ત્રમાં પ્રસંગ સૂત્ર છે. બીજા સૂત્રમાં વિશેષ વિચાર છે એમાં. વેદનું અવલંબન થતા રાગ સાથે સાથે ઉપજી જાય છે. જ્ઞાન વેદના અવલંબનમાં જાય ત્યારે રાગની ઉત્પત્તિ અનિવાર્ય છે, નિવારી ન શકાય. રાગ ચારિત્ર ગુણનું પરિણામ છે, એ જ્ઞાન ગુણનું પરિણામ નથી. જ્ઞાનમાં ભેદ જણાય તે બીજી વાત છે અને જ્ઞાન ભેદને અવલંબે તે બીજી વાત છે. આમ ઓળખવા પ્રાણે ભલે અવલંબન આવે કે બે તબક્કા છે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવના. એમાં એક ને બીજામાં ન ભેળવ. એક તબક્કો પહેલો એવો છે કે જયારે કોઈ જીવનો આ વિષયમાં નવો પ્રવેશ છે ત્યારે વિષય પ્રવેશમાં જયારે નવો નવો આત્મા આવ્યો હોય ત્યારે એ બધા ભેદોથી આત્માને જડને ચેતનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એ ઓળખવાના સ્ટેજમાં છે ત્યાં સુધી તે ભેદો છે એ જણાય છે અને અવલંબાય છે, અવલંબીને જણાય છે. કેમ કે અભેદનું અવલંબન તો હજી એને આવ્યું નથી. અભેદનું અવલંબન તો આરાધનનો પ્રકાર છે.
બરોબર.
એટલે આરાધન સમયે ભેદનું અવલંબન થઈ જાય. જે ઓળખવાના કાળમાં ભેદનું અવલંબન હતું, પછખો પરખવાના કાળમાં જયારે એને ભેદનું અવલંબન હતું તે અનુભવના કાળમાં નથી રહેતો. રત્નની પરીક્ષા કરતી વખતે રત્નના બધા ભેદો જાણ્યા, પણ એ રત્નને પહેરતી વખતે એના કોઈ ભેદને અવલંબતો નથી. છતાં એના બધા ભેદોનું એને જ્ઞાન છે, એનું મૂલ્યાંકન કર્યું છે ભેદપૂર્વક, અને ભેદપૂર્વક મૂલ્યાંકન શું છે મૂલ્યાંકન એમને જળવાઈ રહ્યું છે અને આનંદ એના અભેદ અનુભવમાં આનંદ કરે છે.
બરોબર.
એમ જયારે આત્માના આનંદમાં આવવું છે અને અભેદનું અવલંબન કરવું છે ત્યારે ભેદનો ઉપયોગ ને લક્ષ્યને અવલંબન હોઈ શકે, અને જો થાય તો રાગની ઉત્પત્તિ થાય તો વિતરાગતાનો આનંદનો અનુભવ થાય. આંસર
શ્રીમંદર ભગવાન કૃપાળુ શ્રી કાંઠુ દેવ.